આકાશવાણી સમાચાર બકુલા પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બ્રિક્સ શિખર સંમેલન દરમિયાન ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે બેઠક કરશે. સ્થાનિક હવામાનની આગાહીઓ હવે ગ્રામ પંચાયત સ્તરે પણ ઉપલબ્ધ થશે. પ્રિયંકા ગાંધી વાડ્રા આજે વાયનાડ લોકસભા બેઠકની પેટાચૂંટણી માટે ઉમેદવારીપત્ર ભરશે. દાના ચક્રવાતના પગલે ઓડિશા તેમજ ઉત્તર પૂર્વના કેટલાક ભાગોમાં હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી. અને મલેશિયામાં આયોજિત સુલતાન જોહર કપમાં આજે જુનિયર ભારતીય હોકી ટીમનો મુકાબલો ઓસ્ટ્રેલિયા સામે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રશિયાના કઝાનમાં બ્રિક્સ સંમેલન પ્રસંગે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. બંને દેશો વચ્ચે નિયંત્રણ રેખા નજીક સુરક્ષા વ્યવસ્થા વિશે હાલની સમજૂતીને જોતા આ બેઠકનું મહત્વ વધ્યું છે. પ્રધાનમંત્રી શ્રી મોદી અને ચીનના રાષ્ટ્રપતિ વચ્ચે પાછલા 5 વર્ષોમાં થનારી આ સુનિયોજિત બેઠક થશે. શ્રી મોદી આજે બ્રિક્સ સંમેલનમાં પણ સંબોધન કરશે. તેઓ રશિયા અને ઇરાનના રાષ્ટ્રપ્રમુખો સાથે પણ દ્વિપક્ષીય બેઠક કરશે. આ પૂર્વે રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન સાથેની બેઠકમાં શ્રી મોદીએ ભારત રશિયા યુક્રેન સંઘર્ષના શાંતિપૂર્ણ સમાધાન માટે મદદ કરવા તૈયાર છે તે વાત ઉપર ભાર મૂક્યો હતો. વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ પત્રકારોને જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી શ્રી મોદીએ યુક્રેનના નેતૃત્વની સાથે પોતાની મુલાકાતથી રાષ્ટ્રપતિ પુતિનને અવગત કરાવ્યા હતા અને કહ્યું કે ભારત ક્ષેત્રમાં શાંતિ સ્થાપવા માટે ઇચ્છુક છે. શ્રી મોદી અને ઇરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેસ્કિયન વચ્ચે પણ બ્રિક્સ સંમેલન દરમિયાન બેઠક થઈ હતી અને તેમણે પશ્ચિમ એશિયાની સ્થિતિ અંગે ચર્ચા કરી હતી. સ્થાનિક હવામાનની આગાહીઓ હવે ગ્રામ પંચાયત સ્તરે ઉપલબ્ધ થશે. પંચાયતી રાજમંત્રી રાજીવ રંજનસિંહ આવતીકાલે દિલ્હીમાં ગ્રામ પંચાયત સ્તરે હવામાનની આગાહી પહેલની શરૂઆત કરાવશે. પંચાયતી રાજ મંત્રાલય અને ભારતીય હવામાન વિભાગના સહયોગથી ગ્રામ પંચાયતોને 5 દિવસની દૈનિક અને કલાકદીઠ હવામાનની આગાહી ચકાસવાની જોગવાઈ પ્રદાન કરવા માટે આ પહેલ શરૂ કરાઈ છે. આ પહેલનો ઉદ્દેશ ગ્રામીણ સમુદાયોને સશક્ત બનાવવા અને પાયાના સ્તરે આપત્તિ માટે સજ્જતા વધારવાનો છે. તેનો સીધો ફાયદો દેશભરના ખેડૂતો અને ગ્રામજનોને થશે. પંચાયતી રાજ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યા પ્રમાણે સરકારના 100 દિવસના કાર્યસૂચિના ભાગરૂપે આ પહેલ પાયાના શાસનને મજબૂત કરશે અને ટકાઉ કૃષિ પદ્ધતિઓને પ્રોત્સાહન આપશે. કેરળની વાયનાડ બેઠકની પેટાચૂંટણી માટે આજે કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધી વાડ્રા ઉમેદવારીપત્ર ભરશે. આ પૂર્વે તેમણે કાલપેટા રોડ શો અને એક જાહેરસભામાં સંબોધન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણી દરમિયાન રાહુલ ગાંધી રાયબરેલી અને વાયનાડ એમ બંને બેઠક ઉપરથી જીતી જતા તેમણે વાયનાડ બેઠક જતી કરી હતી, જેની ઉપર હવે પ્રિયંકા ગાંધી ચૂંટણી લડશે. તો ઝારખંડમાં વિધાનસભાની ચૂંટણી માટે ઝારખંડ મુક્તિ મોરચા જેએમએમ અને રાષ્ટ્રીય જનતા દળ આરજેડીએ ઉમેદવારોની નવી યાદી જાહેર કરી છે. જેએમએમએ 35 સભ્યો જ્યારે આરજેડીએ 6 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. ઝારખંડ મુક્તિ મોરચાના કાર્યકારી પ્રમુખ અને મુખ્યમંત્રી હેમંત સોરેન બરહેત બેઠક ઉપરથી, જ્યારે સ્પીકર રવિન્દ્રનાથ મહતો નાલા બેઠક ઉપરથી ચૂંટણી લડશે. કલ્પના સોરેનને ગાંડેઈ બેઠક ફાળવવામાં આવી છે. મહારાષ્ટ્રમાં ગઈકાલે જાહેરનામું પ્રસિદ્ધ થયાના પ્રથમ દિવસે જ 57 ઉમેદવારોએ ઉમેદવારીપત્રો ભર્યા હતા. મહારાષ્ટ્રમાં 29 ઓક્ટોબર સુધી ઉમેદવારીપત્રો ભરી શકાશે. 30 ઓક્ટોબરે ઉમેદવારીપત્રોની ચકાસણી થશે અને 4 નવેમ્બર સુધી ઉમેદવારીપત્રો પાછા ખેંચી શકાશે. મહારાષ્ટ્રમાં 20 નવેમ્બરના રોજ એક જ તબક્કામાં રાજ્યના તમામ 288 બેઠકો માટે મતદાન થશે. નાણામંત્રી નિર્મળા સીતારમણે કહ્યું છે કે આયુષ્યમાન ભારત યોજના સામાજિક સુરક્ષાના શ્રેષ્ઠ કાર્યક્રમોમાંથી એક છે. અમેરિકાની વોર્ટન બિઝનેસ સ્કૂલમાં એક સંવાદમાં તેમણે આ મુજબ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે લોકોને સ્વાસ્થ્ય વીમો પૂરો પાડવાના ઉદ્દેશથી શરૂ કરાયેલી આ યોજના અંતર્ગત અત્યાર સુધીમાં 6,30,00,000થી વધુ લોકોને દેશની વિવિધ હોસ્પિટલોમાં સારવાર આપવામાં આવી છે. તેમણે કહ્યું કે હવે આ યોજના હેઠળ 70 વર્ષથી વધુ વયના તમામ લોકોને આવરી લેવામાં આવ્યા છે. ડિજિટલ આધાર માળખા અંગે નાણામંત્રીએ કહ્યું કે ભારતના દરેક નાગરિક સુધી ડિજિટલ સેવાઓ પહોંચે તે સુનિશ્ચિત કરવામાં આવી રહ્યું છે, જેના કારણે ભારત ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા બની રહ્યું છે. જમ્મુ કાશ્મીર હજ સમિતિએ વર્ષ 2025ની હજ માટે 1,30,300 રૂપિયાની એડવાન્સ રકમ ચૂકવવા માટેની તારીખ લંબાવી છે. અમારા આકાશવાણીના જમ્મુના પ્રતિનિધિના જણાવ્યા પ્રમાણે ભારતની હજ સમિતિએ 21 ઓક્ટોબરના પરિપત્ર દ્વારા તારીખ લંબાવીને 31 ઓક્ટોબર કરી છે. કામચલાઉ રીતે પસંદ કરાયેલા યાત્રીઓને 5 નવેમ્બર સુધી સંબંધિત ડેપ્યુટી કમિશનર્સ ઓફિસમાં હજની એડવાન્સ રકમ, હજ અરજી ફોર્મ, બાંયધરી, પે ઇન સ્લીપ કે ઓનલાઇન રિસિપ્ટની નકલ, મેડિકલ અને ફિટનેસ સર્ટિફિકેટ, આંતરરાષ્ટ્રીય પાસપોર્ટની સ્વપ્રમાણિત નકલ તથા એક પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ જમા કરાવવાની સૂચના આપવામાં આવી છે. આ સમાચાર આપ આકાશવાણી ઉપરથી સાંભળી રહ્યા છો. આ રાષ્ટ્રીય સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત ઉપર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા એક્સ હેન્ડલ AIR ન્યૂઝ _ABAD ને ફોલો કરી શકો છો. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ચક્રવાત દાના આવતીકાલ સવાર સુધીમાં ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડીમાં તીવ્ર ચક્રવાતી વાવાઝોડામાં પરિવર્તિત થવાની સંભાવના છે અને તે 100-120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઓડિશાના દરિયાકાંઠે ત્રાટકે તેવી શક્યતા છે. હાલ તે ઓડિશાના દરિયાકાંઠે 3 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે અને ભદ્રક જિલ્લાના ધમરા બંદર નજીક આવતીકાલે મોડી રાત્રે અથવા શુક્રવારે વહેલી સવારે જમીન ઉપર પ્રવેશવાની સંભાવના છે. ઓડિશાના મુખ્યમંત્રી મોહન ચરણ માંઝીએ આજે સવારે ભુવનેશ્વર ખાતે કેબિનેટની બેઠક યોજી હતી, જેમાં ચક્રવાત દરમિયાન અને તે પછી કરવામાં આવનાર રાહત અને બચાવ કામગીરી અંગે ચર્ચા કરી હતી. અમારા સંવાદદાતાના જણાવ્યા પ્રમાણે ઓડિશા સરકારે જગતસિંહપુર, કેન્દ્રપારા, ભદ્રક અને બાલાસોરના દરિયાકાંઠાના જિલ્લાઓના વહીવટીતંત્રને હાઈ એલર્ટ રાખ્યું છે. અન્ય તમામ દરિયાકાંઠાના જિલ્લાઓને પણ હાઈ એલર્ટ ઉપર રાખવામાં આવ્યા છે. સંભવિત અસરગ્રસ્ત થનારા વિસ્તારોમાંથી સ્થળાંતર કરાઈ રહ્યું છે. 14 દરિયાકાંઠાની તમામ શાળાઓ, કોલેજો અને યુનિવર્સિટીઓ અને પડોશી જિલ્લાઓ આજથી 3 દિવસ માટે બંધ રખાયા છે. રાજ્ય સરકારે આજથી 3 દિવસ માટે તમામ તબીબોની રજાઓ પણ રદ કરી છે. હવામાન વિભાગે આજે ઓડિશા તેમજ ઉત્તર પૂર્વના ભાગોમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. દરમિયાન તટીય પશ્ચિમ બંગાળ અને ઝારખંડમાં આજે અને આવતીકાલે હળવોથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે. હવામાન વિભાગે આગામી 2-3 દિવસ દરમિયાન કોંકણ, ગોવા અને મધ્ય મહારાષ્ટ્રમાં પણ વરસાદની શક્યતા વ્યક્ત કરી છે, તો મધ્ય અને ઉત્તર પશ્ચિમ ભારતમાં તાપમાન સૂકું રહેશે. મધ્યપ્રદેશ સરકારે સગીર વયની દુષ્કર્મ પીડિતાઓને વિવિધ સુવિધાઓ આપવાનો નિર્ણય કર્યો છે. અમારા સંવાદદાતાના જણાવ્યા પ્રમાણે મધ્યપ્રદેશ કેબિનેટની બેઠકમાં મિશન વાત્સલ્ય હેઠળ દુષ્કર્મ પીડિતાઓને શિક્ષણ, પોલીસ સહાય, પ્રસૂતિ અને નવજાત સંભાળ, મનોવૈજ્ઞાનિક કાઉન્સેલિંગ, કાનૂની સહાય, આરોગ્ય વીમો અને સંભાળ સંસ્થાઓમાં આશ્રય જેવી સુવિધાઓ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ યોજનામાં લાભ લેવા માટે FIRની નકલ હોવી જરૂરી નથી. પીડિત સગીર છોકરીને બિનસંસ્થાકીય સંભાળ માટે દર મહિને 4,000 રૂપિયા આપવામાં આવશે. કલેક્ટર મારફત આ યોજનાનો અમલ કરવામાં આવશે. આ માટે નિર્ભયા ફંડમાંથી દરેક જિલ્લાને 10 લાખ રૂપિયા આપવામાં આવશે. મલેશિયામાં આયોજિત સુલતાન જોહર કપમાં આજે જુનિયર ભારતીય હોકી ટીમનો સામનો ઓસ્ટ્રેલિયાની ટીમ સામે થશે. ભારતીય સમય અનુસાર બપોરે 3:45 ઉપર આ મેચ શરૂ થશે. ટુર્નામેન્ટમાં ભારતીય ટીમ કોચ PR શ્રીજેશના માર્ગદર્શનમાં સતત 3 મેચ જીતી ચૂકી છે. ગઈકાલે ભારતીય ટીમે મલેશિયાની ટીમને શ્રદ્ધાનંદ તિવારી, અર્શદીપ સિંહ, પ્રિયો બાર્તા તલેમ અને રોહિતના શાનદાર ગોલની મદદથી 4-2 પરાજય આપ્યો હતો. ભારત અને જર્મની વચ્ચે આજથી હોકી સિરીઝનો પ્રારંભ થયો છે. નવી દિલ્હીના મેજર ધ્યાનચંદ સ્ટેડિયમમાં આ મેચ શરૂ થશે. દાયકા બાદ રાજધાની દિલ્હીમાં આયોજિત આંતરરાષ્ટ્રીય હોકી સ્પર્ધાના કારણે આ શ્રેણીનું વિશેષ મહત્વ છે. હરમનપ્રીત સિંહના નેતૃત્વમાં ભારતીય ટીમ વર્તમાન વિશ્વ વિજેતા ટીમ જર્મની સામે 2 મેચ રમશે. ભારતની સૌથી પ્રતિષ્ઠિત મહિલા ગોલ્ફ ટુર્નામેન્ટ આવતીકાલથી હરિયાણાના ગુરુગ્રામમાં શરૂ થશે. આવતીકાલથી શરૂ થનારી 16મી મહિલા ગોલ્ફ ટુર્નામેન્ટમાં 31 દેશોના 114 ખેલાડીઓ સામેલ થશે, જેમાંથી ભારતીય ખેલાડીઓ હિતાશી બક્ષી, વાણી કપૂર, અમનદીપ ત્રાલ અને રિદ્ધિમા દિલાવરી સહિત 27 ભારતના ખેલાડીઓ પણ સામેલ થશે. ગત વર્ષે 3જું સ્થાન મેળવનારી ભારતની દીક્ષા ડાગર અને 8મા સ્થાને રહેલી ગૌરિકા બિશ્નોઈ પણ ટુર્નામેન્ટમાં ભાગ લેશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બ્રિક્સ શિખર સંમેલન દરમિયાન ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે બેઠક કરશે. સ્થાનિક હવામાનની આગાહીઓ હવે ગ્રામ પંચાયત સ્તરે પણ ઉપલબ્ધ થશે. પ્રિયંકા ગાંધી વાડ્રા આજે વાયનાડ લોકસભા બેઠકની પેટાચૂંટણી માટે ઉમેદવારીપત્ર ભરશે. દાના ચક્રવાતના પગલે ઓડિશા તેમજ ઉત્તર પૂર્વના કેટલાક ભાગોમાં હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી. અને મલેશિયામાં આયોજિત સુલતાન જોહર કપમાં આજે જુનિયર ભારતીય હોકી ટીમનો મુકાબલો ઓસ્ટ્રેલિયા સામે. આકાશવાણી ઉપરથી સમાચાર પૂરા થયા.